प्रवचन नंबर 480 तारीख 31/7/88 63 मिनिट कलश टीका कलश 24।
અહીં કોઈ મિથ્યા દ્રષ્ટિ કુવાદી મિથ્યા મતને સેવનારા મતાંતર સ્થાપે છે કે પોતાનો જે અભિપ્રાયને મત છે એ રજૂ કરે છે કે જીવ અને શરીર એક જ વસ્તુ છે। અન્યમતી પોતાનો મત સ્થાપે છે કે જીવ અને શરીર એક જ વસ્તુ છે। જેમ જૈનો માને છે કે શરીરથી જીવ દ્રવ્ય ભિન્ન છે તેમ નથી। જૈનો માને છે કે આત્માને શરીર જુદા છે, અમે એમ માનતા નથી। અમે તો શરીર છે તે જ આત્મા છે એમ માનીએ છીએ। શરીરથી જીવદ્રવ્ય ભિન્ન છે તેમ નથી, એક જ છે। ચેતન આત્મા અને જળ એવું શરીર બે વસ્તુ ભિન્ન ભિન્ન છે એમ જૈન દર્શન કહેતા હોય તો એમ અમે માનતા નથી। અમે તો એક જ વસ્તુ માનીએ છીએ। પોતે પોતાનું કારણ આપે છે કે અમે એક માનીએ છીએ, કેમ કે શરીરનું સ્તવન કરતા આત્માનું સ્તવન થાય છે એમ જૈનો પણ માને છે, કહે છે। શરીરને જોઈ અને એનું સ્તવન નમસ્કાર વંદના પૂજા કરે છે, કેમ કે શરીરનું સ્તવન કરતા આત્માનું સ્તવન થાય છે એમ જૈનો પણ માને છે એટલે કહે છે। માને છે એટલે કહે છે, વ્યવહાર નહીંથી એ પ્રકારે કથન આવે છે। એ વ્યવહારને એને નિશ્ચય માન્યો છે એ જ બતાવે છે। તીર્થે પરાહા વિદ્યા તે અવશ્ય વિદ્યમાન છે એવા તીર્થંકર દેવો ત્રિકાળ નમસ્કાર કરવા યોગ છે એમ તો જૈન દર્શનના શાસ્ત્રોમાં પણ અમે વાંચ્યું છે। જૈનો પણ એમ કહે છે કે તીર્થંકરની સ્તુતિ કરતા આત્માની સ્તુતિ થાય છે। કેવા છે તે તીર્થંકરો? હવે તીર્થંકરના દેહનું વર્ણન કરે છે, કેમ કે તીર્થંકરના દેહને જ તીર્થંકરનો આત્મા માનનારા જીવો, એનાથી જુદો કોઈ આત્મા અંદર કેવળ જ્ઞાનમય છે એ ખબર નથી। શરીરને દીપ્તિ દ્વારા નક્કી પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણે ચાર દિશા ચાર ખૂણારૂપ વિદિશા તથા ઉર્ધ દિશા અને અધો દિશા એ દસ દિશાઓને પ્રક્ષાલ કરે છે એની દીપ્તિ દ્વારા એની પ્રભા દ્વારા દસેય દિશામાં પ્રકાશ 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 થાય છે હજારો સૂર્યનું તેજ ઝાંખું થઈ જાય એવું તો એના શરીરનું તેજ છે પવિત્ર કરે એવા જે તીર્થંકરો તેમને નમસ્કાર છે જૈનોને ત્યાં આમ જે કહ્યું તે તો શરીરનું વર્ણન કહ્યું તેથી અમને એવી પ્રતીતિ ઉપજી કે શરીર અને જીવ એક જ છે આમ જૈનના શાસ્ત્રોમાં વાંચતા અમને પણ એમ જ લાગ્યું કે શરીર તે આત્મા છે એમ પણ વ્યવહારને એ કથન કર્યું છે એને ખ્યાલમાં આવ્યું નહીં કે આ શરીરને આત્મા કેવો મનુષ્ય તે જીવ દેહ તે જીવ નારકી તે જીવ એકેન્દ્રીય જીવ એવું કથન આવે છે પણ એ વ્યવહારનીનું કથન છે અને વ્યવહારનીનું કથન અસત્યાર્થ ને અભૂતાર છે એ જીવો જાણતા નથી એટલે વ્યવહારનીના કથનને પરમાર્થ સત્યાર્થ માને છે કે મનુષ્ય તે જીવ એકેન્દ્રીય જીવ બેન્દ્રીય જીવ ત્રણેન્દ્રીય જીવ એ વ્યવહારનીનું કથન છે નિશ્ચયનીનું કથન નથી નિશ્ચય તો આત્મા ભિન્ન દેહ તદ્દન ભિન્ન છે બેના લક્ષણ જુદા જુદા છે તેથી અમને એવી પ્રતીતિ ઉપજી કે શરીર અને જીવ એક જ છે આમ જૈનો કહે છે એટલે અમે પણ એમ માનીએ છીએ કે શરીર અને આત્મા એક છે વળી કેવા છે તીર્થંકરો તીર્થંકરો શરીરના તેજથી જો આત્માના તેજથી લીધું નથી શરીરના તેજનું કોઈ પ્રકૃતિ આ તીર્થંકર પરમાત્માના કોઈના આગળ કોઈનું કોણ ઝાંખા બધા મનુષ્યનો રાજા ચક્રવર્તી એનું કોઈનું ઓછું એની અપેક્ષા અને સ્વર્ગના દેવનો આ લાડીલો રાજા ઇન્દ્ર મહારાજ એનો પુણ્ય આની હિસાબમાં કાંઈ નહીં પુણ્યના પ્રકારમાં પુણ્ય ઊંચામાં ઊંચું તીર્થંકર ભગવાન પવિત્રતા તો જય ઊંચી એ તો જુદી વાત છે તીર્થંકરો શરીરના તેજથી ઉગ્ર તેજવાળા કરોડો સૂર્યના પ્રતાપને રોકે છે ઝાંકો કરે છે એક બે સૂર્યની સો સૂર્યની હજારની લાખની કદાચિત કરોડો સૂર્યનો ઉદય થાય તો તીર્થંકર ભગવાનના શરીર આગળ એ તેજ ઝાંકું લાગે એટલું તો એની શરીરની ક્રાંતિ છે ક્રાંતિ દીપ્તિ એટલે પ્રભાય પ્રકાર શરીરના તેજથી ઉગ્ર તેજવાળા કરો એમ સામાન્ય તેજ નહીં પાછો તેજ તો લીધું પણ ઉગ્ર ઘણો ઘણા અનુભાગવાળો ઘણા પ્રતિછેદવાળો ઉગ્ર તેજવાળા કરોડો સૂર્યના પ્રતાપને રોકે છે રોકે છે ઓહો ઝાંખું લાગી ભાવાર્થ આમ છે કે તીર્થંકરના શરીરમાં એવી દીપ્તિ છે એવી પ્રભા છે પ્રકાશ કે જો કોટી સૂર્ય હોય તો આ તો દ્રષ્ટાંત આપ્યો છે ત્યાં કરોડ સૂર્ય ન હોય તીર્થંકર ભગવાન બિરાજતા હોય ત્યાં કરોડો સૂર્ય ન હોય પણ દ્રષ્ટાંત આપે છે સરખાવે છે એનું શરીરનું તેજ કરોડો સૂર્ય પાસે પણ એનું તેજ કરોડો સૂર્યનું તેજ ઝાંકી જાય જો કોટી સૂર્ય હોય તો કોટી એ સૂર્યની કરોડ સૂર્યની દીપ્તિ રોકાઈ જાય એટલે ઝાંકી થઈ જાય એવા તે તીર્થંકરો છે આ શરીરનું વર્ણન ચાલે છે અહીં પણ શરીરની જ મોટપ ગઈ છે આત્માની વાત નથી કરતા અહીંયા પણ શરીરની મહાનતા બતાવે છે જે કોઈ પ્રકૃતિનું કારણ છે એ શરીર તીર્થંકર ભગવાનનું નથી તીર્થંકર ભગવાનના શરીરનો માલિક એ વખતે પુગલ છે એમ કેવળ જાણે છે ફળમાં અવતારિક શરીર છે. એના શરીર સામે જુએ તો ત્રણ ભાવ પાછલા, વર્તમાન એક અને ભવિષ્યના કોઈને ત્રણ હોય તો ત્રણ એમ દેખાય, બે હોય તો બે દેખાય, સાત ભાવ તો દેખાય. એવું તો એમ પરમ અવતારિક શરીર સ્ફટિક જેવી કાયા નિર્મળ. વળી કેવા છે તીર્થંકરો, આ શરીરની બધી આ સુંદરતાનું વર્ણન છે. વળી કેવા છે તીર્થંકરો, તીર્થંકરો શરીરની શોભાથી જેટલા દેવ મનુષ્ય તિર્યંશ એ બધાના અંતરંગને ચોરી લે છે, એ શરીર જોતા આમ ખુશ ખુશ બધા થઈ જાય. ઓહો આ તેજોમય પ્રકાશમય ભગવાન. ભાવાર્થ આમ છે કે જીવો, તીર્થંકરના શરીરની શોભા દેખીને જેવું સુખ માને છે તેવું સુખ ત્રિલોકમાં અન્ય વસ્તુને દેખીને નથી માનતા. એવું તો એને સુખ થાય કે ઓહો આવું પદાર્થ મેં મારા જીવન દરમિયાન જોયો નથી, ખુશી ખુશી થઈ જાય અને જોયા જ કરે. પાછું અહીં ક્યાં જ લાગી જાય, અહીં ફરે નહીં, પાછું તૃપ્તિ ન થાય એને જોતા જોતા. આપણે નમૂનો હતો ગુરુદેવનો, આપણે એની સામે જોયા કરે, એ આપણી સામે જોયો કે ન જોયો કાંઈ ન્યાય કેવું છે ને બેઠા હોય, પણ આપણે તો પોતાને અનુભવ છે. આંખ બીજે ન જાય જ્યાં સુધી પાઇટ ઉપર બેઠા હોય, એ નમૂનો છે. ભાવાર્થ આમ છે કે જીવો, તીર્થંકરના શરીરની શોભા દેખીને જેવું સુખ માને છે તેવું સુખ ત્રિલોકમાં અન્ય વસ્તુને દેખીને નથી માનતા. આ સ્વર્ગમાં તો એ ઘણી વસ્તુ છે, પણ સ્વર્ગમાં પદાર્થોને જોવે અને તીર્થંકરને જોવે આ ઘણો મોટો ફેર છે. ઓમાં તો ઉપયોગ ફરે પણ આમાં ઉપયોગ ફરે નહીં, એવું જોયા જ કરે, જાણે જોયા કરે ને દિવસોની સાંભળે તો જાણે સાંભળ્યા જ કરી એમ જ લાગે. એવા તે તીર્થંકરો છે. અહીં પણ શરીરની મોટર કઈ છે, અજ્ઞાની એ છે કે તમે શરીરને જ આત્મા માનો છો. તમારા શાસ્ત્રમાં તીર્થંકરનું વર્ણન આવ્યું છે, પણ તીર્થંકરના દેહનું વર્ણન આવ્યું છે એ ભૂલી ગયો. આ તો દેહની મોટર છે એમ ચોખ્ખું કહે છે. વળી કેવા છે તીર્થંકરો, તીર્થંકર દેવો સમસ્ત ત્રિલોકમાં, ત્રણ લોકમાં, ઉર્ધ્વલોક, અધોલોક, મધ્યલોકમાં ઉત્કૃષ્ટ એવી નિરક્ષરી વાણી વડે દિવ્યધ્વનિની હવે વાત કરે છે. પેલા શરીરની વાત કરી, હવે દિવ્યધ્વનિ. નિરક્ષરી વાણી વડે, અનક્ષરી એમ, ક ખ ગ ઘ એમ ન હોય, ઔદ્ધાર નિરક્ષર વાણી વડે સર્વ જીવોની કર્ણેન્દ્રિયોમાં તત્કાળ સુખમય શાંત રૂપને વર્તાવે છે. ઓમાં આંખ હતી, ચક્ષુ હતી, હવે સ્રોત ઇન્દ્રિય લીધી, કાને સાંભળતા, જ્યારે સાંભળ્યા જ કરીએ. સર્વજીવોની કર્ણેન્દ્રિયોમાં તત્કાળ સાંભળતી વખતે તે સમયે સુખમય શાંત રસને વરસાવે છે. ભાવાર્થ આમ છે કે તીર્થંકરની વાણી સાંભળતા સર્વજીવોને વાણી રૂચે છે, જીવો બહુ સુખી થાય છે, શાંત શાંત બધા કસાયો એકદમ શાંત થઈ જાય છે. તીવ્ર કષાયના પરિણામ ના હોય, મંદ કષાયના પરિણામ હોય, એ પ્રકારે અંદર મંદ કષાયના પરિણામથી શાંતિ વિદાય અને બહારમાં તીર્થંકર ભગવાનનું નિમિત્ત. અંદરમાં કષાયની મંદતાથી શાંતિ થાય છે અને સામે તીર્થંકર ભગવાનનું નિમિત્ત છે શરીરનું. અહીં પણ શરીરની મોટર છે, દિવ્યધ્વનિમાં પણ શરીરની મોટર કઈ, કેમ કે કર્ણેન્દ્રિય છે એ શરીરનો એક ભાગ છે, શરીર પરિણામને પ્રાપ્ત એવી કર્ણેન્દ્રિય છે, શરીરનો એક ફેરફાર છે, એ પણ શરીરની મોટક છે. વળી કેવા છે તીર્થંકરો? આઠ અધિક એક હજાર, એટલે 1008 શરીરના ચિહ્નો સહજ જ ધારણ કરી. આ બધું શરીરની વાત છે, આત્માની વાત નથી. આત્મા એનાથી જુદો છે. 1008 તો એના શરીર ઉપર ચિહ્ન હોય છે. એવા તીર્થંકરો છે. ભાવાર્થ આમ છે કે તીર્થંકરના શરીરમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ, કમળ, મગર, મચ્છ, ધ્વજા ઇત્યાદિ રૂપ આકૃતિવાળી રેખાઓ હોય છે. 1008માં થોડા નામ લેખા, 2, 4, 6, 7, 8 નામ લેખા, 1000 ઇત્યાદિ ઇત્યાદિ આકૃતિવાળી રેખાઓ હોય છે. એવી રેખાઓ આમ પડે છે, સમજી ગયા? જે સમસ્ત ગણતા 1008 થાય છે. અહીં પણ શરીરની મોટક છે. આ શરીરનો વિસ્તાર છે, આત્માનો વિસ્તાર નથી. વળી કેવા છે તીર્થંકરો? મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે. મુક્તિના માર્ગના એ દાતા છે, ઉપદેષ્ટા છે, ઉપદેશ આપવા વાળા છે, દેશના લક્ષી આપના વાળા છે. મોક્ષ માર્ગ એટલે સુખનો માર્ગ, સુખના માર્ગનો ઉપદેશ આપે છે તીર્થંકર. સુખના માર્ગનો ઉપદેશ ન હોય. અહીં પણ શરીરની મોટક છે. આથી જીવ શરીર એક જ છે એવી મારી પ્રતીતિ છે, એવું કોઈ મિથ્યા મતવાદી માને છે કે છે? તમારા શાસ્ત્રમાં આટલી બધી તીર્થંકરની મોટક બતાવી છે તો અમે તો એમ જાણીએ છીએ કે શરીર છે, તેજાત્મા છે, તીર્થંકર. તેનો ઉત્તર આ પ્રમાણે આગળ કહેશે. એનો ઉત્તર જવાબ આ પ્રમાણે આગળ કહેશે. ગ્રંથકર્તા કહે છે કે વચન વ્યવહાર માત્રથી જીવ શરીરનું એકપણું કહેવાય છે. વ્યવહાર નહીં એક છે એટલે શું? ને ખુલાસો કરે છે કે નિશ્ચય નહીં એ ભલે ભિન્ન હોય, પણ વ્યવહાર નહીં એ તો શરીરને આત્મા એક છે કે નહીં એમ નથી. વ્યવહાર નહીં વચન દ્વારા આમ કહે છે, પણ કહે છે એમ નથી, અન્યથા કથન કરે છે. વ્યવહાર નહીં અન્યથા કથન, શરીર અને આત્માને કહે છે. જો એનો ખુલાસો છે, લાલ લીટી છે અહીં. વચન વ્યવહાર માત્રથી એટલે કથન માત્રથી, ભાવ માત્ર નહીં, એમાં ભાવ નથી, કથન છે. કથન કોરવું છે, આવ કથનમાં કાંઈ માલ નથી, કથન માત્ર એમ. સંબલપુરમાં આવે કે આ પુત્ર બેઠો હોય છે, પણ કોનો દીકરો? કાપનો છે. પછી એ એમ કે મારે એક એક પુત્ર નથી, તમે મને આજે પુત્ર આપ્યો તો હું સાથે ટિકિટ કઢાવી લઈ જાઉં. તમે એમ કહો આ તો કથન માત્ર છે, કેવા માત્ર દેવા માટે નથી. અગાઉના કાળમાં હતું આપણો પુત્ર છે એમ કે આવે તો ઘર
આપનું છે,
આ ઘર આપણું છે,
ઓફિસ તમારી છે.
હા સાહેબ, કથન માત્ર છે, શરીર ને આત્મા એક છે એવું જે વચન વાણી આવી કથન માત્ર છે, એમાં ભાવ ભરેલો નથી. ભાવ વિનાનું વચન છે, અને આત્મા જ્ઞાનમય છે, એ ભાવ ભરેલું વચન છે. ભાવ વિનાનું ખોરું કથન છે, ખોટું જૂઠું કથન છે બધું. વચન વ્યવહાર માત્ર શબ્દ લેખો પાછો માત્ર લેખો કે એમાં કઈ ગુંજાયશ ન રહીએ, બધું કાઢી નાખ્યું. વચન માત્ર, સ્વચન માત્ર, કેવા માત્ર છે. ગ્રંથ કરતા કહે છે કુંકુંદ આચાર્ય ભગવાન, અમૃતચંદ્ર આચાર્ય ભગવાન કહે છે કે વચન વ્યવહાર માત્ર થી જીવ શરીરનું એક પણ કહેવાય છે. એમ કહેવાય છે પણ એમ છે નહીં. જેમ કહેવાય છે એમ નથી. જો વ્યવહાર નહીં, શરીર ને આત્મા એક કહે અને એ વાત સાચી હોય તો પછી બીજી નિશ્ચય રહેતી નથી. એ નિશ્ચય થઈ ગઈ. આથી એમ કહ્યું છે કે જે શરીરનું સ્તોત્ર છે, સ્તુતિ છે, વંદન છે, નમસ્કાર છે, તે તો વ્યવહાર માત્રથી જીવનું સ્તોત્ર છે, સ્તુતિ છે, વંદન છે, પ્રણામ છે, નમસ્કાર છે, પૂજા છે, ભક્તિ છે ઇત્યાદિ. દ્રવ્ય દ્રષ્ટિથી જોતા નિર્મળ દ્રષ્ટિથી જોતા વિપરીત દ્રષ્ટિને જોવાનું બંધ કરીને વ્યવહાર દ્રષ્ટિ એટલે વિપરીત દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ, બે ભિન્ન ભિન્ન હોવા છતાં એક કેનારી કથન દ્રષ્ટિ ખોટી દ્રષ્ટિ છે. દ્રવ્ય દ્રષ્ટિથી જોતા, સ્વભાવ દ્રષ્ટિથી જોતા જીવ શરીર ભિન્ન ભિન્ન છે, એક નથી. બોલો કે એક છે. ભગવાન સર્વજ્ઞના મુખમાં આવ્યું કે બે ભિન્ન ભિન્ન છે. ભલે સર્વજ્ઞ ભગવાનના કથનમાં આવ્યું કે શરીર અને જીવ, શરીર અને જીવ એક છે એમ વ્યવહાર નહીંનું કથન છે. એ વ્યવહાર નહીંના કથનથી જીવને એ પાપથી બચે અને પુણ્યની પ્રવૃત્તિમાં આવે એટલું એમાં છે.
મર્યાદા છે
કે કોઈ કીડી મકોડી ચાલી જતો હોય તો જોઈને ચાલે, કેમ કે વ્યવહાર નહીં એમાં જીવ છે રહેલો, ભલે જુદો છે પણ છે એમાં રહેલો, માટે તું જોઈને ચાલજે. હા, એ પણ એક એટલું એમાં પ્રયોજન છે. નકર તો જીવ હિંસા કરે અને પાપ ન લાગે એમ થઈ જાય, એમ નથી. એટલું છે એમાં કે વ્યવહાર એ જીવ અને આત્મા, જીવ અને પુગલ શરીર એક છે, એટલું જો જાણે તો એની હિંસા કરવાનો ભાવ છૂટી જાય, એને બચાવવાનો કરુણાનો ભાવ આવી જાય, બાકી હિંસાનો ભાવ ના આવે. એટલો વ્યવહાર નહીં જાણે તો એમ. પણ એ વ્યવહાર નહીં કહે છે એમ સર્વથા એકાંતે અભેદ માને તો મિથ્યાત્વનો દોષ આવશે.
તીર્થની પ્રવૃત્તિ જે સમજાવી છે એ કયા પ્રકારે આમાં સમય કરે
ના? આમાં તીર્થંકરની સ્તુતિની વાત છે. તીર્થંકરની અત્યારે સ્તુતિનો પાઠ છે કે અમે તો દેહ ને આત્મા એક માનીને તીર્થંકરની સ્તુતિ કરીએ છીએ, અને જૈનો પણ એમ સ્તુતિ કરે છે, શાસ્ત્રમાં પણ આવે છે. પણ એમ કહેશે કે દેહ ને આત્મા બે જુદા છે. એ 31મી ગાથામાં જીતી ઇન્દ્રિય જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્માને, ત્યાં એમ કહેશે, જુદા પાડી દેશે. એટલે આત્માની સ્તુતિ એ તીર્થંકરની સ્તુતિ છે. શું કહ્યું?
આત્માની સ્તુતિ એ તીર્થંકર ભગવાનની.
હવે આત્માની સ્તુતિ ક્યારે થાય? એ ઇન્દ્રિય જ્ઞાનથી ન થાય. ઇન્દ્રિય જ્ઞાનથી તો એનો દેહ ગણાય છે, અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય તો પોતાનો આત્મા ગણાય, તીર્થંકરે ન ગણાય એ વખતે. માટે આત્માની સ્તુતિ તે જ કેવળીની નિશ્ચય સ્તુતિ છે. વ્યવહાર સ્તુતિમાં શુભભાવ છે, જરા માર્મિક વાત છે. વ્યવહાર સ્તુતિમાં કષાયની મધુરતા, શુભભાવ, પ્રસક્ત રાગ થાય છે અને ગુણમંદાય છે. પણ એને જ જો આત્મા માની લે તો આરે મિથ્યાત્વનો દોષ પણ આવી જાય છે. અને મિથ્યા દ્રષ્ટિને શરીરને આત્માની એકત્વ બુદ્ધિ છે એટલે ગુરુને નમસ્કાર કરતા પણ મિથ્યાત્વનો દોષ લાગી ગયો. કેમ કે એને ગુરુના શરીરનું જોઈને ગુરુ કહ્યા ને, તો કહે છે કે એ વ્યવહાર સ્તુતિ છે, પણ કેને કે નિશ્ચય પ્રાપ્ત થયા પછી એને સાધકને, અજ્ઞાનીને તો એ વ્યવહાર સ્તુતિના નામે પણ મિથ્યાત્વનો દોષ લાગી જાય છે. કેમ કે સ્વજ્ઞેયને ન જોઈને પરજ્ઞેયને જાય જોવા તો જ્ઞેય રિએક્શન કરદોષ થાય છે. 31મી ગાથા ઘણી ઊંચી છે, અપૂર્વ છે, દર્શન મોહના ક્ષયની ગાથા છે, મિથ્યાત્વના નાશનો ઉપાય મને કહ્યું. એમ કે છે કે પરજ્ઞેયને જાણતા જ્ઞેયને જ્ઞાયકની એકતા બધી થશે. તને પરજ્ઞેયને જાણવાનું બંધ કરી દે સર્વતા. જ્ઞેયના ત્રણ પ્રકાર, આ બધાનો નિચોડ 31મી ગાથામાં આવશે. અને તમે બધા 5 તારીખ સુધી છો ત્યાં સુધી માં આવી જશે. અત્યારે આપણે 24 ચાલે છે, 25, 26, 27 લાંબુ ચાલતો તો એ લઈ લેશું આપણે, કઈ વાંધો. 28, 29, 30 અને 31. ઓહો, હા, 31 તો કળશ છે. હવે જીતેન્દ્રિય જ્ઞાન સ્વભાવી તો ઓમાય છે, ઓમાય ઈ બરાબર.
એ તો 2 કલશ કે બાદ આ જાયગી ના?
હા, આ જાયગી ને. અચ્છી બાત, ઠીક છે. ઓલું તો સમય ચાર મેં એકત્રી બરાબર, આમાં 31 કળશ નહીં. હા, હજી તો આ અજ્ઞાની કહે છે કે દેહને જ અમે આત્મા માનીએ છીએ, તો કે દેહને આત્મા એક નથી, કથન માત્ર છે. આથી એમ કહ્યું છે કે શરીરનું સ્તોત્ર તે વ્યવહાર નહીંથી જીવનું સ્તોત્ર છે. દ્રવ્ય દ્રષ્ટિથી જોતા લ્યો આવ્યું, સ્વભાવની સમીપે જઈને જોતા જીવ શરીર ભિન્ન ભિન્ન છે. તો શરીરને જીવ ભિન્ન ભિન્ન છે કે તીર્થંકર ભગવાનની સામે જોયું, સાંભળો, હે ભગવાન, તમારું શરીર છે તે તમારો આત્મા છે એમ અમે માનતા નથી. તમારા શરીરથી તમારો આત્મા જુદો છે, અને હું તો તમારા અરૂપી આત્માને સ્તુતિ કરું છું. તો નિશ્ચય સ્તુતિ ખરી કે કેમ? એ યોગ્ય છે. અને શરીરનું ગૌણ કરી અને કેવળી ભગવાનને, હે ભગવાન, તમે આ શરીરથી જુદા છો, કેવળી છો, એની હું સ્તુતિ કરું છું, તો એ વ્યવહાર સ્તુતિ કે નિશ્ચય સ્તુતિ? ચાલો, હે ભગવાન, અમે તો ભેદ જ્ઞાનનો અમને મંત્ર આપ્યો છે ગુરુદેવે, એટલે આપના શરીરને અમે તીર્થંકર માનતા નથી, પણ આપ તો 4 જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, અનંત જ્ઞાન, અનંત દર્શન. હે ભગવાન, આપની અર્યન દશાને હું નમસ્કાર કરું છું, શરીરને નહીં. તો એ વ્યવહાર સ્તુતિ કે નિશ્ચય સ્તુતિ? કોઈ બોલતા નહીં આ ડાવડ વચમાં, એમને પૂછ્યું છે.
બહુ ભણાવો એટલે પછી ખ્યાલ આવી જાય, નહીં તો સ્વયં ખ્યાલ આવે.
એ વ્યવહાર સ્તુતિ છે, નિશ્ચય સ્તુતિ નથી. કેમ કે તીર્થંકરનો આત્મા પણ આ આત્માની અપેક્ષા એ પર છે, અને પરના લક્ષ્ય શુભ રાગ જ થાય, વિતરાગભાવ પ્રગટ ન થાય.
જ્ઞાન નથી, જ્ઞેય છે.
એ જ્ઞેયની સામે જોયું, જ્ઞાયકની સામે ન જોયું. અને જ્ઞેયની સામે જોતા નાયકનો શંકર દોષ હશે કે તીર્થંકર ભગવાન ઇન્દ્રિય છે, તીર્થંકર ભગવાન ઇન્દ્રિય છે. ઇન્દ્રિય જ્ઞાન નો વિષય હોવાથી પોતે ઇન્દ્રિય થઈ ગઈ, જ્ઞેય થઈ ગયો માટે ઇન્દ્રિય થઈ ગઈ. તમારા આત્માની સામે તો તમે જોયું નહીં, અને પરની સામે જોતા લક્ષે પર દવાઓ ગઈ, શુભ રાગ થાય, એના ફળમાં દુઃખ થાય વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ પૂજ બંધાય, એ પણ દુઃખનું કારણ છે. આ તો સમયસાર શાસ્ત્ર છે ને, ભાગવતી શાસ્ત્ર છે, ભવના અંતનું અશરીરી થવાનું આ શાસ્ત્ર છે. સમયસાર તો ત્યાં સુધી કહે છે કે પ્રથમ આત્માને જાણ. પણ સાહેબ, હવે આ બધું શું, પેલા શું કરવું કે પ્રથમ આત્માને જાણ? જેમ ધન અર્થી પ્રથમ રાજાને જાણીને પ્રતીતિ કરે છે, એમ આત્માર્થી જીવો એને કહે છે કે પ્રથમ આત્માને જાણ, જાણીને એનું સદાન કર ને પછી એમાં અનુસરણ કર ઠરી જાય, એનું નામ મોક્ષનો માર્ગ છે. પ્રથમ આત્માને જાણવો એમ, પછી તો 17મી 18મી ગાથામાં કરી, બીજે ક્યાંય હશે કે આ બીજે છે કે શુદ્ધ જ્ઞાનના અવલંબન દ્વારા પ્રથમ જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કર. હજી નિર્ણય પછી અનુભવ. સમય સારું તો ઘણું આપ્યું છે, ગુરુના સંસ્કારી એવા શ્રીમદ રાજચંદ્રજીને પણ સમયસાર હાથમાં આવ્યું અને પૂર્વનું અનુસંધાન થઈ સમય દર્શન થયું. આપણા ગુરુદેવને પણ સમયસાર નિમિત્ત વર્તમાન ભૂતકાળમાં તો દેશના લગતી તીર્થંકર ભગવાનની હતી, લપ્તમાં પડી, પણ વર્તમાનમાં આ શાસ્ત્ર સમયસાર નિમિત્ત. ચારે અનુયોગ નિમિત્ત થાય છે સમય દર્શનમાં, પણ મુખ્યપણે દ્રવ્યાનુયોગ જેમાં ભેદ જ્ઞાનની વિધિ બતાવી હોય એ સમ્યક દર્શનમાં મુખ્યપણે નિમિત્ત થાય. પ્રથમ આત્માને જાણ, એક જ લીટી 3 દિવસ સુધી ચલાવી બેંગ્લોરમાં, એક જ લીટી 17મી 18મી ગાથા. પ્રથમ આત્માને જાણ, પ્રથમ આત્માને જાણવો. ધણજીપુરા થયા પછી મોટરમાં સાથે અમે જતા હતા ત્યાં પ્રવીણભાઈને ઘેરે ઉતર, બેગુન સાહેબ આ એક લીટીમાંથી આપને બહાર નીકળવું ગમતું નથી? તો કે સાચી વાત છે, એવી જ એક લીટી છે પ્રથમ આત્માને જાણ. પ્રથમ તીર્થંકર ભગવાનની સ્તુતિ કર અને પ્રથમ મંદિરે જા અને દર્શન કર શ્રીમંદર ભગવાનના, એમ કહ્યું નથી. પ્રથમ આત્માને જાણ, પ્રથમ આત્માને જાણવું પછી શું કરવું કે પછી એમાં ઠરી જવું, બસ બે જ વાત છે. એમ કોઈને પ્રશ્ન થાય કે પહેલા આત્માને જાણી લો અને પછી સંબલપુર જઈને વેપાર કરું, એમ નહીં. પ્રથમ આત્માને જાણવો અને પછી એમાં ઠરવું, આ પહેલું ને પછી બે છે. પ્રથમ અને પશ્ચાત, આ તો સમયસાર છે. વનસ્પતિની કળી હોય તો કળી ખીલી જાય, વનસ્પતિની કળી છે ને, સૂર્ય ઉગે તો સૂર્યમુખી કમળ આવે છે, ખીલી ઉઠે, એવું આ છે. દ્રવ્ય દ્રષ્ટિથી જોતા શરીર જીવ ને શરીર ભિન્ન ભિન્ન છે, તેથી જેવું સ્ત્રોત્ર કહ્યું છે તે નિજ નામથી જૂઠું છે. શબ્દ એવો લે જૂઠું, નિજ નામથી એટલે કે વચન માત્ર વ્યવહારથી કહેવામાં આવ્યું એ કથન જૂઠું છે, અર્થાત તેનું નામ સ્ત્રોત્ર ઘટી થતું નથી, એ તો શુભ રાગ છે. સ્તુતિ ક્યાં છે? વ્યવહાર સ્તુતિ કહો કે આશ્રવ કહો, બે જ છે. શું કહ્યું? હા, વ્યવહાર સ્તુતિ કહો કે આશ્રવ તત્વ કહો, એક જ છે. કેમ કે શરીરના ગુણ કહેતા જીવની સ્તુતિ થતી નથી. શરીર સામે નજર કરો અને એના ગુણોનો ગુણગામ ગાઓ તમે, એમાં આત્મા ક્યાં આવ્યો? ઉદગલની સ્તુતિ થઈ તો જીવની ન થઈ. જીવના જ્ઞાન ગુણની સ્તુતિ કરતા જીવની સ્તુતિ થાય છે. જીવના જ્ઞાન ગુણની સ્તુતિ કરતા જીવની સ્તુતિ થાય છે. કે ક્યાં જીવના જ્ઞાન ગુણનીમાં વાત લેવી? તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન થયું છે એની સ્તુતિ કરતા જીવની સ્તુતિ થાય? ન થાય. જીવની એટલે આ આત્માની, આ જીવના, જીવનો જ્ઞાન ગુણ જીવમાં હોય કે જીવનો જ્ઞાન ગુણ માં હોય? તીર્થંકર ભગવાન પાસે પોતામાં જોઈ ને, હું જાણનાર છું, જાણનાર જણાય છે. હા, જીવના જ્ઞાન ગુણની સ્તુતિ કરતા જીવની સ્તુતિ થાય છે. કોઈ પ્રશ્ન કરે છે કે જેવી રીતે નગરનો સ્વામી રાજા છે તેથી નગરની સ્તુતિ કરતા રાજાની સ્તુતિ થાય છે, તેવી રીતે શરીરનો સ્વામી જીવ છે, લ્યો અધિષ્ઠાતા સ્વામી છે ને, તેથી શરીરની સ્તુતિ કરતા જીવની સ્તુતિ થાય છે, એમ દલીલ કરે અજ્ઞાની એકતા બુદ્ધિવાળો મતાંતર, જેને દેહ ને આત્મા એક મહિના છે, ભિન્ન ભિન્ન છે એમ જાણતો નથી. ઉત્તર આમ છે કે એ રીતે સ્તુતિ થતી નથી. એ સ્તુતિ નથી, રાગ છે, એ આશ્રવ તત્વ છે, ગુણાશ્રવ છે. પણ ગુણાશ્રવની હારે એકતા છે એટલે મિથ્યાત્વ પણ છે. હારે એકલું પણ નથી બંધાતું, પાપે બંધાય છે. શરીરને જોઈને સ્તુતિ કરે છે તો એ વખતે કષાયની મંદતા છે, ચારિત્ર અપેક્ષા એ શુભ ભાવ છે, પણ દ્રષ્ટિ અપેક્ષાએ જોવામાં આવે એકતા માને છે, તેથી પાપના પરિણામની સાથે પુણ્ય બંધાય છે. પાપ જાજવું ને પુણ્ય ઓછું. આ ભેદ તો ગુરુદેવે બતાવ્યો કે એ તીર્થંકર ભગવાનની સ્તુતિ કરીએ ત્યારે શુભ ભાવ થાય, પણ પાપ તો ન થાય ને, એમ દલીલ કરે છે. પાપ તો ન થાય ને, એટલે પાપ કેને કે છે? જગત ચારિત્રના હિંસા જૂઠ ચોરીના પરિણામને પાપ માને છે, જાણે છે, કહે છે, પણ દેહને આત્માને એક માનવા એ મોટું પાપ છે, વિખ્યાતનું એ જગત જાણતું નથી. એટલે પાપની સાથે પુણ્ય બંધાય છે, કેમ કે દેહ ને આત્મા એક માને છે અને અમે સ્તુતિ કરીએ છીએ, ત્યાંથી તો શરૂઆત કરી છે. એટલે મિથ્યાત્વ રાખીને સ્તુતિ કરીએ છીએ એમ કે છે દલીલભાઈ. હું નહીં બહુ શાસ્ત્ર ઊંચા થયા, આ તો કોઈ પાત્ર જીવ હોય એનું કામ થાય, પક્ષવાળાનું કામ નથી. જેવી રીતે શરીરનો સ્વામી જીવ છે તેથી શરીરની સ્તુતિ કરતા જીવની સ્તુતિ થાય છે. ઉત્તર આમ છે કે એ રીતે સ્તુતિ થતી નથી. સાંભળ, રાજાના નિજ ગુણની સ્તુતિ કરતા રાજાની સ્તુતિ થાય છે, તેવી જ રીતે જીવના નિજ, આવ્યું નિજ, આવ્યું પોતાનું આવ્યું કે જીવ, જીવના નિજ ચૈતન્ય ગુણની સ્તુતિ કરતા જીવની સ્તુતિ થાય છે. આ આત્મા જ્ઞાયક છે અને હું જ્ઞાનમય છું એવું અંતરમાં જઈ અને નિર્વિકલ્પ ધ્યાનમાં એની સ્તુતિ થાય છે. એ જીવની સ્તુતિ થઈ અતિંદ્ર સુખમાં પ્રગટ થાય. ઓમાં તો આકુળતા હતી, કષાયની મદતા અને મિથ્યાત્વનું પાપ સાથે. બે ગુણના પરિણમન તો સાથે જોઈને મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વનો દોષ લાગે સમયે સમયે, ભલે કષાયની મંદતા હોય ભગવાનની પૂજામાં બેઠો હોય, ભગવાન બેઠો હોય તો ચારિત્રનો પાપના પરિણામ નથી, કષાયની મંદતા છે. એક કષાયની મંદતા છે ને એક કષાયની તીવ્રતા છે, કેમ કે એમાં વિખ્યાતોમાં મંદ ને તીવ્ર નથી, પુણ્યને પાપના બે ભાગ નથી, એકલા પાપના જ પરિણામ છે વિખ્યાતોમાં. ચારિત્રમાં પુણ્ય પાપના ભેદ વ્યવહારે છે, વ્યવહાર એકો નીચે તો એક જ છે, પાપને પુણ્ય બે સરખું જ છે, ભેદ કરીશ તો સંસારમાં રખડીશ કે વધારે ખુલાસો કરીએ એમાં શું? આપણે
ચારિત્રના બંનેના ભેદોમાં
ચારિત્રના પરિણામમાં બે ભેદ પડે છે, વ્યવહાર નહીં, પુણ્ય અને પાપ, શુભ અને અશુભ અને અશુભ બે ભેદ વ્યવહાર નહીં પડે છે. નિશ્ચય નહીં તો અશુદ્ધ બરાબર. હવે એ જ વખતે જયારે ભગવાનની સ્તુતિ પૂજા કરતા હોય, યાત્રામાં જો હોય કે ઉપવાસનો વિકલ્પ હોય, સામાયિકનો વિકલ્પ બેઠો હોય, એ વખતે શ્રદ્ધા ગુણની પર્યાયમાં જો સમ્યક દર્શન પ્રગટ નથી થયું એવા અજ્ઞાની જીવને શ્રદ્ધા ગુણની પર્યાયમાં એકલા પાપના જ પરિણામ હોય, પાપ અને પુણ્ય બે પ્રકાર શ્રદ્ધામાં નથી, મિથ્યાત્વના પરિણામ માં એકલા પાપ પરિણામ છે, એના બે ભેદ પુણ્ય અને પાપ નથી. ચારિત્રના પરિણામમાં કષાયની તીવ્રતા અને કષાયની મંદતા, કષાયની મંદતા તે શુભ રાગ છે, કષાયની તીવ્રતા તે અશુભ રાગ છે, પુણ્ય અને પાપ. પણ એવી રીતે શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાયમાં દેહ ને આત્મા એક માનનારો છે, એને પાપના પરિણામની સાથે સાથે પુણ્ય થાય છે, સમ્યક દ્રષ્ટિને પાપના પરિણામ રહીત પુણ્ય બંધાય છે. સ્તુતિ વખતે સ્તુતિ કરે છે, એ પણ ભગવાનની પૂજા કરે ગ્રસ્તી હોય, એને મિથ્યાત્વ ગયું છે એટલે પાપના પરિણામ રહીત એકલા પુણ્ય બંધાય છે, અને પાપ સહિત પુણ્ય બંધાય છે. મોદી સાહેબ સમજાણો એટલે ગુરુદેવે જે સમ્યક દર્શન પર વચન આપ્યું એ યથાર્થ છે. ઉમેરે વાળે ચડી ગયા પછી એ પુણ્યના પરિણામ વખતે મને મિથ્યાત્વનો દોષ લાગે છે એ ખબર પડતી નથી, પોતે પોતાથી તો જાણતો નથી અને જે જાણે છે એની સંગતિ કરતો નથી, એટલે સાંભળવા એ મળે નહીં કે એકમાં પાપના પરિણામ થાય ને બીજામાં પુણ્ય થાય, બે પરિણામ સાથે છે એક સમયમાં. અને સમ્યક દ્રષ્ટિ ભગવાનની પૂજામાં સ્તુતિમાં ભક્તિમાં બેઠા હોય તો એને પાપના પરિણામ રહીત એકલા પુણ્યના પરિણામ શુભ રાગ છે, એટલે એને એકતા થતી નથી, જાણે છે શુભ ભાવને, એનો સ્વામી થતો નથી, કરતા થતો નથી, જ્ઞાતા રહીએ છીએ, ઓલો કરતા બની જાય છે, આ શુભ ભાવ મેં કર્યો મારામાં થયા. આ રહસ્ય તો આ પુરુષે બહાર પાડ્યું, કોઈને ખબર જ નથી. આપણે પુણ્યપાપ બે જાણતા હતા, પણ એક પાપ બીજું અંદરનું છૂપું છે એ પાપને એ પોતે જાણે ને કા પરમાત્મા જાણે, એ પાપ છૂપો પાપ બહારની ખબર ન પડે. ભગવાનની પૂજામાં બેઠો છે ને પાપ થાય છે, એ શું મિથ્યાત્વનો પાપ. જ્ઞેય ઉપર નજર છે ને, જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ થઈ ગયો, એકતા થઈ ગઈ. ભગવાનની પૂજાથી પુણ્ય બંધાય, પણ ભગવાનની પૂજાના કાળમાં જો ભેદ જ્ઞાનનો વિચાર ન હોય તો મિથ્યા તો ગળે પણ નહીં, ટળે તો નહીં. હા, ભગવાનની પૂજામાં બેઠો હોય અને ભેદનાનો વિચાર આવે છે, અરે આ સ્વભાવ છે ને એ આશ્રવ તત્વ છે, હો મારું સ્વરૂપ નથી, હા હા એ મારું કર્તવ્ય નથી પણ મારા જ્ઞાનનું જ્ઞેય છે પણ કર્તાનું કર્મ નથી, એવો વિચાર આવે તો એ વખતે મિથ્યા તો ગળે અને અંતર્મુખ થાય તો ટળે. ત્યાં બેઠા બેઠા મંદિરમાં સમય દર્શન થઈ જાય. ભેદનાનો વિચાર ચડે તો આમ પૂજા બધાની હારે બેઠો હોય ભાઈ વિચાર આખો પલટી ગયો એટલે ઓહો આ શુભ રાગ છે, આશ્રવ તત્વ છે, એ મારું કર્તવ્ય નથી ને મને ખરેખર જ્ઞાનનું જ્ઞેય પણ નથી, મારો નાયક ભગવાન આત્મા જ્ઞાનનું જ્ઞેય છે, મને તો જાણનાર જણાય છે. અત્યારે પૂજામાં બેઠા બેઠા આ પ્રતિમા જણાતા નથી, પ્રતિમાના લક્ષણો રાગ પણ જણાતો નથી, પણ મને તો આત્મા જણાય છે. આ હા હા એમ જ્યાં એ પરોક્ષમાં આવ્યો ત્યાં પ્રત્યક્ષ થઈ ગયું, ત્યાં બેઠા બેઠા એમાં એને બહાર નીકળવાની જરૂર નહીં, બધા પૂજા કરતા હોય ને આ એને પોતાના આત્માની પૂજા કરી, એને પોતાના આત્માની સ્તુતિ પૂજા વંદન બધું કરી લીધું, બહુ નોંધ કરી લીધું, ત્યાં બેઠા બેઠા આજુબાજુ બેઠા કાંઈ ખબર ન પડે, એ ક્યાંથી ખબર પડે. પછી બહાર નીકળીને કે આ હા આજ તો કઈ પૂજામાં મજા આવી, તમે મજા આવી પૂજાની નહીં આની એમ કે બોલો સમજે નહીં કઈ બોલો એવું છે. હા 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 ભેદ જ્ઞાનના મંત્રથી જેટલા પાયમા એટલા ભેદ જ્ઞાનથી પાયમા છે, માત્ર દાન છે. અને ભેદ જ્ઞાનની ક્રિયા તો ક્રિયા જ દેખાતી નથી, આમ નાચે ને કૂદે ને હા હા શું પણ એમાં છે, હો ભલે હો તો એ વખતે ભેદનાનો વિચાર કરી લેજે. હા કે શરીરની ક્રિયા મારાથી થતી નથી, જાગૃત થઈ જાય એ વખતે. શુભરાગની ક્રિયા મારાથી થતી નથી, આપોઆપ નિસર્ગ થયા કરે છે. આ એનાથી જુદો એને હું જાણ્યા કરું છું બસ. ભેદ જ્ઞાનનો મંત્ર એ ભેદ જ્ઞાનના મંત્રમાં જે શુભ રાગ થાય છે ચારિત્રનો, ઓલું ભલે પાપ હજી ગયું ન હોય પણ પાપ ગળે અને આ ઉત્કૃષ્ટ શુભ ભાવ થાય, ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય. ભેદ જ્ઞાનના વિચારમાં પુણ્ય બંધાય છે પણ પાપ ગળે છે એવું પુણ્ય બંધાય, અને ઉમા પુણ્ય બંધાય પણ પાપ વધે એવું પુણ્ય છે. હવે આ કેની કથા કરવી, કથા કેને કેવી, આ તો બધા અભ્યાસી છે એટલે છૂટ કહેવાય ને કરતો ભયા જાય ઉઠી જાય બહાર આવી જાય. શું વાત કરે છે, ભગવાનની પૂજામાં પાપને પુણ્ય બે થાય કે હા બે થાય, પાપ શ્રદ્ધા અપેક્ષાએ પાપ જાણતા બેન મિથ્યાતોના પાપની વાત ચાલે, બોલું તો પુણ્ય છે શુભ ભાવ છે. એ ઊંડો ઉતરીને રિસર્ચ કર, રિસર્ચ કર, આ રિસર્ચનો વિષય છે એન્જિનિયર સાહેબ, તમે રિસર્ચ કરો ને બધું, આ યા રિસર્ચ છે, એન્જિનિયર છે સરકાર. વ્યવહાર છે નિશ્ચય છે, પુણ્ય ઔર પાપ કા દો ભેદ કરેગા તો સંસારમાં રખડેગા, નિશ્ચય છે. અશુદ્ધ પરિણામ છે, શુભાશુભ નથી અશુદ્ધ છે. પુણ્યને પાપના બે ભેદ નથી, હા એ બે કુશીલ છે, અશુભ કુશીલ છે, અને શુભ સુશીલ છે એમ ન જાણ, બે કુશીલ છે, એનો સમાગમ કરિશ્મા, સંગ કરિશ્મા. કે પુણ્ય ભલું ને પાપ બુરું ભેદ કરિશ્મા, બે આત્માના ઘાત કરનારા પરિણામ છે, આશ્રવ તત્વ છે. એક આશ્રવ છે એના વ્યવહારે બે ભેદ કુંદ ને પાપ નિશ્ચય, તો આશ્રવ જ છે, બંધનું કારણ છે. કુંદને પાપ, શુભ ને શુભ, બે ભેદ વ્યવહારે છે, નિશ્ચય તો એક જ છે. એક ચંડાણીના પુત્ર છે, એક પેટે અવતાર લીધેલો છે, અજ્ઞાનમાંથી જન્મેલા છે. આત્મામાંથી એનો જન્મ થતો નથી, ધ્યાન રાખજો. આત્મા એનો જનક નથી. શુભાશુભ ભાવનો દાતા, જનક, પિતા, માતા કાંઈ છે નહીં. અજ્ઞાન ભાવમાંથી કુંદને પાપ બે ઉઠે છે. એનો જન્મ આશ્રવનો જન્મ અજ્ઞાનમાંથી થાય છે, એ માત્ર અધિકારમાં કહ્યું છે. જીવમાંથી પુણ્યપાપ ના આવે, એની ખાંડ નથી કે પુણ્યપાપ એમાં આવે, પદ્ધતિ આવે છે. આત્માને આધારે વિના, આત્માને આધાર વિના શુભાશુભ ભાવ થાય છે અધરથી. આધારાધી સંબંધ નથી એને, પ્રદેશ ભેદ છે, એક વસ્તુ નથી. આ બધા સંવર અધિકારમાં પાઠ છે. આત્માને આધારે આત્માનું જ્ઞાન થાય એ પણ વ્યવહાર છે. આત્માને આધારે આત્માનું જ્ઞાન થાય એ પણ વ્યવહાર છે. તો શુભાશુભ ભાવ ક્યાંથી થાય? કઠણ પડે છે જરા ભાઈને, કઠણ પડે છે. આમ તરફલી પડી જાય એટલે ખ્યાલ આવી જાય છે. કઠિન તો છે જરા, થોડો અભ્યાસ, વિશેષ રૂચિપૂર્વક અભ્યાસ કરે. એક 11 ભાગ ટેકો, બે અને એક જ્ઞાન ગોષ્ઠી, પ્રશ્ન ઉત્તર લગભગ 600-650 પ્રશ્ન છે એમાં. બધા ખુલાસા એમાં છે. એક કલાક ટેક, એક કલાક વાંચન, એક કલાક વેદનાનો વિચાર, બસ 24 કલાકમાં 3 કલાક આત્મા માટે આપો અને બસ. ટાઈમ તમારે ગોઠવો, ટાઈમનો સવાલ. એક કલાક ટેક સાંભળવી, એક કલાક વાંચન ગુરુદેવ, એક કલાક ચિંતન, બસ 11 ભાગ, એક અધ્યાત્મ પ્રવચન રત્નત્રય, 13 વ્યાખ્યાન અને જ્ઞાન ગોષ્ઠી, બસ એટલું બસ. જ્ઞાન ગોષ્ઠી એટલા માટે કે ચિંતન કર્યું હોય ને એમાં એના ખુલાસ આવી જાય. એક કલાક ચિંતન કરતા હો તો ઘણો ખુલાસો ના આવ્યો હોય તો એ વાંચો તમે, તો એક કલાક એમાંથી ખુલાસ આવી જાય.
સાહેબ, આ બધું પૂરું કર્યા પછી વધારે ઠીક લાગે.
પ્રવચન રત્નાકર કહ્યું ને 11 ભાગ,
જ્ઞાન ગોષ્ઠીમાં જરાક
ના ના કાંઈ નથી. જ્ઞાન ગોષ્ઠી બહુ સારું છે, સારું છે, બહુ પ્રશ્ન ઉત્તર છે ને એટલે સારું છે. અને બાકી અધ્યાત્મ પ્રવચન રત્ના છે. આ વાંચનમાં 3 રેખા કરો અવારનવાર, પછી સમયસાર, પ્રોત્સાર, નિયમસાર ભલે વાંચો, કોઈ જાતનો વાંધો નથી. પણ આ 11 ભાગમાં બધા શાસ્ત્રોનો સાર, પ્રવચન સારનો, નિયમ સારનો, સમય સારનો, કલષ્ટિકાનો બધો સાર 11 ભાગમાં આવી ગયો છે. નિયમસારનો આધાર ઘણો એમાં આવ્યો છે, પ્રવચન સારના આધારો આવે છે. પણ બાકી જાતે રસોઈ કરવી પડશે, રસોઈ પોતે કરે ને પોતે ખાય એવું એક ભજન આવે છે. શું આવે છે બેન?
આપ બનાવે આપે ખાવે.
આપ બનાવે આપે ખાવે. ઉપાદાન પણ પોતે ને સંપ્રદાન પણ પોતે, પોતે બનાવેલો છે ને પોતે ખાય, પોતે આનંદ પ્રગટ કરે ને આનંદનો ભોગવટો પોતે કરે, આપી બનાવે ને આપી ખાય. એક ભજન અહીંયા શરણ બિલગુલામાં ભટારક છે ને, એ ભટારક સાંભળવા આવતા હતા ગુફામાં ઉપર. પેલે દિવસે તો પાટલો બાટલો રાખીને બધા ઠઠારાથી અને રાજા બેઠા હોય ને બેઠા. એક દિવસ સાંભળ્યું પેલા કે પાટલો ઉઠાવી લે, નીચે બેસી ગયા. નરમ જીવ ટૂંકામાં નરમાત્મા. પછી ભક્તિનો એક બોલો, આપી બનાવે આપી ખાવે. પર્યાયના સટકારક પર્યાયથી છે, સંપ્રદાન પણ એ ને અપાદાન પણ એ, કરતા પર્યાય ને ભોગતા પણ પર્યાય. દ્રવ્ય કરે ને પર્યાય ભોગવે એમ નથી, પર્યાય કરે ને પર્યાય ભોગવે. અજબ દિલીપની વાત છે.
ઉપાદાનના બે પ્રકાર છે,
એક ટીકાળી ઉપાદાન ને એક ક્ષણિક ઉપાદાન. ક્ષણિક ઉપાદાનના બે પ્રકાર, એક શુદ્ધ ને એક અશુદ્ધ. બાકી હું જ્ઞાતા છું ને કરતા નથી એમાં બધું આવી ગયું. એ તો આવતા ચાલતા ગમે ત્યારે વિચાર કરી શકાય, વિજ્ઞાન છે. પેલા ત્રણ કલાક ના નીકળીએ તો અધો અડધા કલાકના ત્રણ ભાગ એમ થઈ શકે એવું છે. ગોળ
આપની હાજરીની અંદરમાં કલકત્તામાં સ્વાધ્યાયનો નિયમ લીધો હતો,
આ લીધો હતો
17-18 જણા,
ત્યારથી જરા 17-18 જણા એક સાથે નિયમ લીધો હતો સ્વાધ્યાય. સ્વાધ્યાય કરો, હું કોકને ઘેરે જાઉં ને જમવાનું કે મમ્મીમાં કે ભાઈ મારો ટેક્સ છે તમને આકરો લાગશે જમવાનું રહેવા દો. ટેક્સ છે તમારો, હા ટેક્સ છે તો ભલે ટેક્સ ચૂકવ્યા, એને ખબર તો હોય કે પૈસા તો માગવાના છે નહીં. પછી જમીને બેસી પછી પૂછે કે હવે ટેક્સ શું છે તમારો, લાવો ચૂકવી દઈ. મેં કહું પ્રથમ અડધો કલાક સ્વાધ્યાય કરો અને પછી આગળ એક કલાક સુધી ઓછામાં ઓછો સ્વાધ્યાય. તો વ્રતિભાઈના વ્યવહાર શિવાભાઈ છે ને, એને ઠેઠ સુધી પાલન કરી, બહુ મજા આવે છે જયારે મળે ત્યારે. કે ટેક સારો હતો એમ
સારું
સ્વાધ્યાય છે, ખોરાક છે, આત્માનો ખોરાક છે, આત્મા પોષાય છે એમાં, એમાં આત્મા યાદ આવે છે. બીજું સ્વાધ્યાયમાં શું છે કે સ્વતંત્રપણે વિચાર કરીને નિર્ણય કરવો પડે. ઓલું સાંભળી લો તમે બસ, એમાં મહેનત નહીં કાંઈ, વાંચવામાં તો મહેનત છે કે આ શું આ લખે ગુરુદેવ, આ શું આમ કે આનો અર્થ શું, એ મંદરમાં પુરુષાર્થ થાય. સ્વતંત્રતા છે સ્વાધ્યાય, શ્રવણમાં પ્રતંત્રતા છે,
એવો અનુભવ થાય છે. પછી આપના વચનો સાથે મિલાન કરીએ તો આજે ઓલી 17-18 ગાથાની અંદરમાં પ્રવચન રત્નકારમાં જાણનારો જ જણાય છે, એવું જ્ઞાન એવું શ્રદ્ધાન અને એવું આચરણ.
એક જ વાત આવે, માર્ગ તો એક જ પ્રકારનો છે. આત્માને જાણતા જ મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. પાપની કોઈને ખબર નથી, હિંસા જૂઠ ચોરી પાપના પરિણામ, આ પાપના પરિણામ છે એ કોઈને ખબર નથી. આ હાથ હું હલાવું છું એવો અભિપ્રાય રાખવો એ પાપ છે. પણ એમાં હિંસા તો કોઈની કરી નહીં, એમાં પાપ છે. હાથ હું હલાવું છું એમાં પાપ, આ પાપ થઈ.
25 પ્રકારને જાઓ તો મને શીખવામાં
ટીકા ક્યારે વિખ્યાત્મની આખી સ્વરૂપ આખું જુદું છે. દિગંબર સંતોએ જે કહ્યું એ યથાર્થ છે. ત્યાગની વાતની કોઈને ખબર નથી. જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ઓહો, મેં આત્માનું જ્ઞાન કર્યું ત્યાં રાગની ઉત્પત્તિ ન થવી એનું નામ ત્યાગ કર્યો. રાગનો આહા કોઈને ખબર નથી. અને રાગની ઉત્પત્તિ થવી તે જ નિશ્ચયથી હિંસા છે. રાગ એટલે પાપ નહીં, પુણ્ય. ભગવાનની ભક્તિનો રાગ ઉત્પન્ન થયો ને હિંસા છે, નિશ્ચયથી હિંસા છે. એમાં ભાવમરણ થઈ ગયું, ચૈતન્ય પ્રાણ હણાઈ ગયા પોતાના. આવી બધી સ્વરૂપની વાત છે ભાઈ. માંદડા તોડવાથી કાંઈ નહીં થાય. મૂળિયામાં ઘા મારી નામ થાય. ભગવાનની પૂજા ભક્તિ વંદન એ છોડીને પાપમાં જવું એવો ઉદ્દેશ નથી. પણ આ સ્વરૂપ શું છે એને વિચારવું જોઈએ. એ
સમય મિથ્યા તો ચાલુ રહે છે, એનું લક્ષ પણ એને નથી.
ક્યાંથી લખે
કસાઈ ધારા ચાલુ જ રહી.
મિથ્યાત્વની કસાઈની ધારા ચાલુ રહી અને ઓમાં ચારિત્રના પાપનો ત્યાગ કરીને કોઈ મગટ ભાવ છે. પણ દર્શન મો બંધાયા કરે સમય સમય. આવે છે પુણ્ય અને પાપના ભેદ કરીશ તો એ સંસારમાં રહેન પ્રવર્તન થાય. આવે વ્યવહારે ભેદ છે, નિશ્ચય તો એક છે.
પરમકારી
જય
જય.